તારીખ 19/2/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 289 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 230
નીચે પ્રશ્ન 288 શ્રદ્ધા પાકી થયા પછી વર્તન કેમ થતું નથી, ચારિત્રને કેમ વાર લાગે છે? જ્ઞાની છે, સમ્યક દર્શન તો થઈ ગયું છે, પૂર્ણ વિતરાગ થવાનો એમનો અભિલાષા છે, મુમુક્ષુ દશાથી જ પૂર્ણતાની અભિલાષા છે, શ્રદ્ધા પણ આત્માની થઈ, અભેદ અનુભવ થયો, હવે પૂર્ણ વિતરાગ કેમ નથી થતા? એવું જે યથાખ્યાત ચારિત્ર એ થતાં કેમ વાર લાગે છે? વાર લાગે છે એ બધાને એક સરખી લાગતી નથી. કોઈને ઓછી, કોઈને વધારે. એમાં પણ સમસરણમાં જીવો હોય છે. સમ્યક દર્શન, મુનિ દશા અને કેવળ જ્ઞાન બધું બહુ જ અલ્પ સમયમાં પૂરું કરી દે છે, છતાંય ક્રમ તો પડે છે. જે સમયે શ્રદ્ધા થાય તે જ સમયે પૂર્ણ યથાખ્યાત ચારિત્ર કોઈને ન થાય, એક પણ જીવને ન થાય. ઓછામાં ઓછો અંતર્મૂળ તો લાગે લાગે ને લાગે છે, કેમ કે જીવના ગુણનો એ પ્રકારનો સ્વભાવ છે. શ્રદ્ધાનો સ્વભાવ એક સાથે પૂરેપૂરો પરિણમવાનો છે, ચારિત્ર ગુણનો સ્વભાવ ક્રમે પૂર્ણ થવાનો છે. કોઈને ક્રમ ન પડે એવું એક પણ જીવને ન બને. પહેલેથી દીક્ષા લીધી હોય મુમુક્ષુની ભૂમિકામાં તો પણ સમ્યક દર્શન થાય પછી ક્રમે જ મુનિપણું આવે, એ જ વખતે મુનિપણું ન આવે, અને મુનિપણું આવે એ જ વખતે યથાખ્યાત ચારિત્ર ન થાય, બારમું ગુણ સ્થાન ન આવે, શ્રેણી માંડે ત્યારે અંતર્મૂર્ત લાગે લાગે ને લાગે છે. અહીંયા તો સામાન્યપણે ઘણી વાર લાગે છે એવી વાત છે કે આ ભાવમાં સમ્યક દર્શન થયું, મુનિપણું નહીં આવે, વળી દેવલોકમાં જાય, પાછા મનુષ્ય થાય, મુનિપણું આવે ન આવે, પાછા દેવલોકમાં જાય, બે ચાર છ ભાવ નીકળી જાય. સામાન્ય જે રીતે બે ચાર ભાવ નીકળે છે એની વાત અહીં. પ્રશ્ન એનો છે કે શ્રદ્ધા પાકી થયા પછી ચારિત્રને કેમ વાર લાગે છે? કેમ વાર લાગે છે એમાં પોતે એમ લે છે કે પુરુષાર્થ એટલો ઓછો છે. શું છે પુરુષાર્થ એટલો ઓછો છે? જેટલો પુરુષાર્થ ઓછો એટલી વાર લાગવાની જ. સમાધાન છે કે જ્ઞાનીના પ્રયત્નની કચાશ છે. શું છે? જેટલી વાર લાગે છે એટલી પ્રયત્ન અથવા કહો કે પુરુષાર્થ કહો એની કચાશ છે, અથવા એની ક્ષતિ છે, એની ખામી છે. આત્મામાં પૂર્ણ પુરુષાર્થ પ્રગટ થવાનો વીર્યગુણ છે, છતાં પણ એ પ્રગટ થવામાં જેટલો ઓછાપણું છે એટલો સમય વધારે લાગે છે. જોકે સમય ઓછો લાગે છે, સમય વધારે લાગે છે એ મહત્વનો વિષય નથી. કેમ એ મહત્વનો વિષય નથી? કે અનંત કાળમાં કાળનો જે સમુદ્ર છે, અનાદિ અનંત જે કાળનો સમુદ્ર છે, એમાં સાધક દશા પ્રત્યેક સાધકની અસંખ્ય સમયની છે. કેટલી? અનંત સમયની સાધક દશા નથી. પછી અનંત સમય એના ભંગ ભેદ છે. કોઈને થોડી વાર લાગે છે, કોઈને વધુ વાર લાગે છે, પણ પૂર્ણ થવામાં થોડી વાર તો લાગે છે, કોઈને વધુ વાર લાગે છે. તો કેમ વધુ વાર લાગે છે એ પ્રશ્ન એટલો મહત્વનો નથી, પણ ઉપલબ્ધ દ્રષ્ટિએ એવા પ્રશ્નો થાય છે. એવા પ્રશ્નો ક્યારે થાય છે? ઉપલબ્ધ દ્રષ્ટિએ થાય છે. એ આ માને છે, આમ સમજે છે, આમ વર્તન કેમ એમ નથી? આ પ્રશ્ન ઉપલબ્ધ દ્રષ્ટિએ સર્વ સામાન્ય બધાને થયેલો છે, પણ જેઓ આત્માના ગુણધર્મોનું વિજ્ઞાન જાણતા હોય એને ખ્યાલ છે કે ચારિત્ર ગુણમાં ક્રમ પડવાનો, પછી કોઈને વધારે પછી કોઈને ઓછો એ બીજી વાત છે, પણ એ વધારે ઓછો એ કોઈ બહુ મહત્વનો વિષય નથી. બે ભાઈ છે, પિતાશ્રીની મૂડી પૂંજી બેને સરખી મળી, ઘણી સંપત્તિ, અઢળક સંપત્તિમાં બે ભાગ પડ્યા. એક જણો વાપરે છે ને બીજો નથી વાપરતો, તો જે નથી વાપરતો અથવા ઓછું વાપરે છે, એક જણો ખૂબ વાપરે છે કે ભાઈ આપણે તો મળ્યું છે ત્યારે ભોગવી લ્યો. એકને એમ છે કે નહીં, આપણે જોઈતું વાપરવાનું, આપણે જોઈતું હોય એમાં કંઈ કચાશ નહીં રાખવાને, બાકી શા માટે બધું ખર્ચી નાખવું? જે ઓછું ખર્ચે છે એને કાંઈ અસંતોષ તો નથી, એને અસંતોષ તો નથી. કેમ કે એ સમજે છે કે મારી જે સંપત્તિ છે એ પૂરેપૂરી છે, મારી પાસે જે અધૂરી છે એની પાસે છે, એટલું મારી પાસે છે. એ ભલે ન વાપરે એને એમ મન થતું હશે, મને કાંઈ એવી ઈચ્છા થતી નથી, આપણે જોઈતું વાપરીએ છીએ, એમાં કાંઈ વાંધો નથી. શું જે વાત છે એ પોતાની પાસે પૂરી સંપત્તિ છે એની ધરપતની વાત છે. એમાં ધરપત બેને છે કે ભાઈ આપણી પાસે અઢળક સંપત્તિ છે બંને, એમાં કાંઈ કોઈને ઓછાપણું લાગતું નથી. એમ સમ્યક દ્રષ્ટિને પોતાની ગુણ સંપત્તિનો ખજાનો છે, એના ઉપર દ્રષ્ટિનો કબજો છે, એટલે મારા અનંત ગુણની સંપત્તિ મારા કબજામાં છે એની ધરપત એને છે. હવે એનો ઉપભોગ છે એ ગુણસ્થાન અનુસાર છે. તેમ એવો પણ અભિપ્રાય નથી કે ઓછો આનંદ આવે, ઓછી શાંતિ પ્રગટ થાય, ઓછો પુરુષાર્થ રહે, એવો અભિપ્રાય નથી. પણ જે દશા છે એ સહજ છે, કૃત્રિમપણે કોઈ દશા કરી શકાતી નથી, એટલે એ પણ એમના જ્ઞાનમાં છે. એમ બે પડખેથી સમાધાન છે. સ્વરૂપના પડખેથી દ્રવ્ય દ્રષ્ટિએ એવું સમાધાન છે કે અનંત ગુણની સંપત્તિનો હું ધણી છું, મારા પોઝેશનમાં છે, મારું આત્મધ્યાન આત્મધન ક્યાંય ખોવાઈ ગયું નથી, તિજોરીમાં બરાબર ભરેલું છે અને ચાવી પણ મારી પાસે છે, એટલે બીજી કોઈ ચિંતા નથી. તેમ છતાં પણ ગુણસ્થાન અનુસાર સુખ શાંતિ આનંદ હોય છે એ ઓછો પ્રગટ છે એમને ગમતું નથી, કાંઈ એ કાંઈ એમનો અભિપ્રાય નથી. પૂરો પ્રગટ થાય એવો અભિપ્રાય છે. પુરુષાર્થ પણ સહજ ચાલે છે અને એની અંદર કોઈ કૃત્રિમતાથી ખેંચી તાણીને કરી શકાય, હઠથી કોઈ વાત કરી શકાય એવી વસ્તુ સ્થિતિ નથી, એમ પણ પોતાને પર્યાય દ્રષ્ટિએ, પર્યાય અપેક્ષાએ, પર્યાયાર્થિક નહીંથી પણ એ સમાધાન છે. દ્રવ્યાર્થિક નહીંથી પણ સમાધાન છે અને પર્યાયાર્થિક નહીંથી પણ સમાધાન છે. એટલે અસમાધાનની અશાંતિ, ખોટી ઉતાવળ કે હઠ કે એવો પ્રકાર જ્ઞાનીને કે મુનિને બનતો નથી. કચાશને કચાશ જાણે છે, ઓછાપણાને ઓછુંપણું, ઓછું પુરુષાર્થનું ઓછાપણું છે એનું પણ જ્ઞાન છે, પણ એનો બીજો કોઈ ઉપાય હોતો નથી. એ પણ સહજ જ છે, એ પણ સહજ જ છે. ઓછો ઉપડે છે, કોઈને વધારે ઉપડે છે, કોઈને ઓછો ઉપડે છે. આપણે બે દ્રષ્ટાંત ઐતિહાસિક લઈ લઈએ. આની અંદર ઋષભદેવ ભગવાનના બંને પુત્રો ભરતને બાહુબલી, બરાબર, બંને ભગવાનના નિમિત્તે ક્ષાયિક સમ્યક દર્શનને પામ્યા છે. એ પહેલાં તો મોક્ષ માર્ગ હતો નહીં, અહીંયા શું ભગવાને મોક્ષ માર્ગને ખોલ્યો અને અનેક જીવોને ધર્મ પ્રગટ થયો. બંને તે જ ભવે મુક્તિ જનારા છે એમ દિવ્ય ધ્વનિમાં ભગવાને પ્રસિદ્ધ કર્યું છે. કુદરતી જેવો ઓછો પુરુષાર્થ છે અને ઉદયની અંદર આવીને ફસાણા તો બંને લડી મેળ્યા, કેવી વિચિત્રતા ઊભી થઈ. આ પુરાણો એટલા માટે લખ્યા છે કે આવી વિચિત્રતાઓ થાય છે, ખરી ઘણી વિચિત્રતા. ક્યાં સુધીની? કે એકબીજા એકબીજાને ખલાસ કરી નાખે ત્યાં સુધીની. વાત તો રાજની હતી, ધર્મનો ઝઘડો નહોતો, કાંઈ સિદ્ધાંત ભેદ નહોતો, વિચાર ભેદ એમાં નહોતો, પણ હકનો સવાલ હતો. બાહુબલી કે મને પિતાશ્રીએ જે રાજ આપ્યું એમાં તારે હસ્તક્ષેપ કરવાની જરૂર શું? તું એમ કે તું મારો ખંડિયો થઈ જા, તું તો નબળો એ ખંડિયો થાય, હું ક્યાં નબળો છું? મારામાં બળ એવું છે કે તું હારી જાય એમ છો, અને એ વાત સાચી હતી. હા, હરાવ્યા હતા ભરતને ત્રણેય યુદ્ધમાં, એમણે હરાવ્યા હતા. ચક્રવર્તી હારે નહીં, હારી ગયા હતા. છેલ્લું શસ્ત્ર ચક્રનું હોય છે એમની પાસે. ચક્ર છૂટે એટલે આમાંનો શિરચ્છેદ જ થાય, પણ ચક્રની મર્યાદા છે કે એક ગોત્ર સગો ભાઈ હોય એનું શિરચ્છેદ ન કરે. તો એ તો ગુસ્સો આવ્યો તો છોડ્યું, એકવાર તો પાછો આવ્યો, એમને ઓર ગુસ્સો આવ્યો કે એક મુઠ્ઠી મારું ને તો તારો તો રામ રમી જશે. એટલું બળ હતું, બાહુબળ એટલું હતું, એક જ મુઠ્ઠી બસ માથામાં એક મુઠ્ઠી મારી જમીનમાં જ ઉતરી જાય, એમ ખીલો ખોડી દે, એમ સીધું ખોડાઈ જાય અંદર જમીનમાં માણસ. હમણાં કુદરતની શું કરામત છે એની અંદર, કાંઈ માથું હાથે ઉગામ્યો અને પરિણામે પલટો ખાધો. કેમકે અંદર ધારા બીજી હાલતી હતી, બેયને અંદરની ધારા બીજી હાલતી હતી અને બહારનું વર્તન ઉલટું ચાલતું હતું. અંદર વાત જુદી ચાલતી હતી, શું પાછો પલટો મારી દીધો? એ તો કોઈ ક્ષણે પલટો મારી દે. અરે જે વાત શું તારે સગો ભાઈ, આ હું એને ખબર છે કે આ કાંઈ મરશે નહીં, આ તો નિર્વાણ પદ આ ભવે જવાના છે ભરત રાજા, એને ખબર છે. એકવાર ગુસ્સો આવી ગયો, પરિણામ પાછા વળી ગયા. ધિક્કાર છે આ સંસારને, વૈરાગ એકદમ આવી ગયો, એક જ ક્ષણમાં પલટો માર્યો. ધિક્કાર છે આ સંસાર, એ ગમેલો હાથ તેસલો જ કરી નાખ્યા. દીક્ષા લઈને ગયા 1000 વર્ષે કેવળ જ્ઞાન થયું. કેટલું? ભરત મહારાજા ચક્રવર્તી થઈને 6 ખંડનું રાજ ભોગવે છે એમ કે છે બધા, તો આત્માને જ ભોગવ્યો છે, અખંડને સાધ્યો છે અને વારંવાર નિર્વિકલ્પ દશામાં આવે છે. રાજ કરતા કરતા ચારિત્રના મૂળિયા કાપતા જાય છે. જેવી મુનિ દીક્ષા લીધી કે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન. બાહુબલીજીને 1000 વર્ષ લાગે છે, વહેલા મીટાઈ જાય છે, તપશ્ચર્યા છૂટતી નથી તો પણ કેવળ જ્ઞાન થતું નથી. અને અંતર્મૂર્તમાં કેટલું જુઓ, આ પરિણમનની વિચિત્રતા જુઓ, પુરુષાર્થ નિકચાશ, અને પુરુષાર્થ નિકચાશ બીજું કાંઈ નહીં. એ વિજ્ઞાન થયું એમને પણ પુરુષાર્થ ઉગ્ર થયો ત્યારે, ઉગ્ર આલમ બનાવ્યું ત્યારે. નહીતર બહારમાં તો મુનિ યોગ્ય જ દશા છે, બાહ્યમાં બીજી કોઈ પ્રવૃત્તિ નથી સંસારને એ રોકાય હોય તો જ થાય. અંદરનો અવરોધ છે, બહારનો અવરોધ બધાને દેખાય, અંદરનો ન દેખાય. હે, પ્રયોજન એટલું જ છે કે બાહ્ય દ્રષ્ટિથી જોવું નહીં. પ્રયોજન કેટલું છે કે બાહ્ય દ્રષ્ટિથી જોવું નહીં. જો બાહ્ય દ્રષ્ટિથી જુએ તો ભૂલો પડે. ભૂલો કેવી રીતે પડે કે અમને 1000 વર્ષ કેમ લાગ્યા, સમાધાન જ ન થાય. અને અંતર્મૂર્તમાં જેવી દીક્ષા લીધી, વૈરાગ આવ્યો, એ આંગળીમાંથી મીટી ખરી પડી, છૂટી પડી, એમાંથી વૈરાગ આવ્યો. આને લઈને મારી શોભા, એટલો બધો હું દિનહીન છું કે આ એક મીટીને લઈને મારી શોભા. બાજુ માકીની આંગળી સારી લાગે, આ અડવી લાગે. દેખી અહીં આંગળી એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, ઉપડ્યો વેરે. માંડા આભૂષણ ઉતારવા, કપડાં ઉતારવા માંડ્યા સીધા. અને અંતર્મૂર્તમાં તો કેવળ જ્ઞાન, જેવું ધ્યાનમાં બેઠા શ્રેણી માંડી. છઠ્ઠેનું આવ્યા, સાતમા ગુણ સ્થાનથી પહેલા તો ચોથેથી સીધા સાતમે, સાતમેથી આઠમે, નવમે, દસમે, ઉપરનું ગુણ સ્થાન ટપીને ગયા વચ્ચેના. એવું છે, વાત તો પોતા ઉપર લેવાની છે કે આત્મામાં એવી શક્તિ છે, એવી પુરુષાર્થની તાકાત છે. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લે છે. જે જે આત્માઓ કેવળ જ્ઞાન લે છે, તે બધા આત્માઓ અંતર્મૂર્તમાં જ લે છે શ્રેણીમાં રહે. એ પહેલાં કોઈને ઓછો કાળ લાગે શ્રદ્ધા થયા પછી, કોઈને વધારે કાળ લાગે બનવા યોગ્ય છે એમાં કોઈની ટીકા ટિપ્પણીનો પ્રશ્ન રહેતો નથી. એ સહજ દશા છે. એટલી વાત ચોક્કસ છે કે જેને વાર લાગે છે એને પુરુષાર્થની કચાશ હોય છે, જેને વાર નથી લાગતી એને પુરુષાર્થની ઉગ્રતા હોય છે. પણ બંનેને એ સહજ જ હોય છે, એમાં બીજું કાંઈ ચાલતું નથી. કેમ કે જ્ઞાનીને શ્રદ્ધા થયા પછી પર્યાયનું કર્તૃત્વ ચાલી ગયું છે. શું છે? પર્યાયનું કર્તૃત્વ ચાલ્યું ગયું છે. પર્યાય કર્તૃત્વ નથી એટલે આ પર્યાય કરું એ વાત નથી. પુરુષાર્થ પણ સહજ છે, બાકીની દશાઓ પણ સહજ જ છે. જ્ઞાનીના પ્રયત્નની કચાશ છે, જોકે તેને અમુક અંશે તો ચારિત્ર છે. ચોથા ગુણ સ્થાને પણ સ્વરૂપાચરણ ચારિત્ર છે, એ અમુક અંશે તો છે જ. બિલકુલ ન હોય આ ચારિત્ર, એવું નથી હોતું, પણ બાહ્ય ચારિત્ર બિલકુલ ન દેખાય એટલે એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. કેમ કે તિર્યંશ હોય, નારકી હોય, શું વાત ચારિત્ર પાડે, પરિસ્થિતિ જ નથી એને તો. નદીનું માછલું હોય, સમુદ્રનું માછલું હોય, આપણે એમ કહીએ કે ભાઈ બધાને મુમુક્ષુ હોય તો પાણી અળગણ ન પીવું, પાણી અળગણ ન પીવું. હવે તો સમુદ્રનું માછલું હોય, નદીનું માછલું હોય, શું કરે, પાણીનો જ જીવ છે. એટલે બહારની અંદર તો કંઈ ખબર જ પડે એવું નથી, પણ અંદરમાં એ આત્માને સ્વરૂપ પરિણતિમાં ચારિત્ર ગુણની પરિણતિ છે. સર્વગુણાંશ તે સમ્યત્વમાં ચારિત્ર ગુણનો અભાવ નથી, પુરુષાર્થનો અભાવ નથી, કોઈ ગુણનો અભાવ નથી. આંશિક પરિણમન યથાસંભવ ગુણસ્થાન અનુસાર બધા જીવને સમ્યક દ્રષ્ટિને હોય જ છે. એટલે અમુક અંશે તો ચારિત્ર છે, જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે, અને તેથી અમુક પ્રકારે તે જુદો પડી જાય છે, એ પરિણતિને લઈને જુદો પડી જાય છે. પરિણતિ જુદી છે, એ પરિણતિમાં અનંત ગુણનો અંશ પરિણમો છે અને તે અંતર્મુખ પરિણતિ છે, તે બહિર્મુખ પરિણતિ નથી. એટલે જ્ઞાયકની એટલે આત્માની આત્મારૂપ પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે, અને તેથી અમુક પ્રકારે તે જુદો અંદરથી જુદો પડી જાય છે. છતાં ચારિત્ર બાકી છે તે પ્રયત્નની ખામી છે. જે ચારિત્ર બાકી છે તે પ્રયત્નની પુરુષાર્થની એટલી ક્ષતિ છે, એમાં કાંઈ બેમત નથી. ઓછો છે તે ઓછો છે, તો પણ શ્રદ્ધામાં એટલું બળ છે કે તે પ્રયત્ન કરી અવશ્ય પાર પડવાનો જ છે. શ્રદ્ધાના બળે મોક્ષ માર્ગી જીવ મોક્ષ માર્ગમાં આગળ વધવાનો જ છે અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાનો જ છે, એમાં બે મત નથી. જ્ઞાનીનો પ્રયત્ન ચાલુ રહે છે, શું પ્રયત્ન છે એ ચાલુ જ રહે છે, ચાલુ રહે છે પ્રયત્ન. એટલે પોતે ચાલતો નથી, પ્રયત્ન થતો નથી, એનું અસમાધાન નથી. ઓછો થાય છે એનું જ્ઞાન છે, પણ અસમાધાન નથી. જેટલું ઓછાપણું છે એનું જ્ઞાન છે, પણ એનું અસમાધાન નથી. ભાવના વધારવાની છે, પણ સહજ થવા યોગ્ય એટલું થાય છે, ન થવા યોગ્ય એટલું નથી થતું. એ ગણિત બહુ સૂક્ષ્મ છે, એ ગણિત બહુ સૂક્ષ્મ છે. કેમ કે અનંત કાળથી વિભાવ પરિણામે પરિણમેલો જીવ ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામોમાં ભિન્ન ભિન્ન અયોગ્યતાના કારણો પણ એની અંદર પડેલા છે, એટલે વાર લાગે છે. બધાનો ઇતિહાસ એક સરખો નથી, બધાનો ઇતિહાસ ભૂતકાળનો જુદો જુદો. આમ જુઓ તો કોઈ પણ એક જીવ ત્રસ પર્યાયની અંદર તો 2000 સાગરથી વધારે રહેતો નથી. કોઈ નિગુદમાં જાય, પરિભ્રમણ કરતાં 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 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિયમાં આવે, વધુમાં વધુ 2000 સાગર. વળી પાછો જો સમ્યક દર્શન ન પામે, મિથ્યાત્વ અવસ્થામાં રહે, તો વળી પાછો ડાઉનફોલ આવે, પાછો 5 ઇન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 2 ઇન્દ્રિયમાંથી પાછો નિગુદમાં ચાલ્યો જાય, સીધો જાય અને ક્રમે પણ જાય. દરેકનો ઇતિહાસ જુદો જુદો. તો અનાદિથી જે આ જીવ છે પરિભ્રમણ કરી રહ્યો છે. હવે આપણે પોતાનો વિચાર કરીએ, ભાઈ આપણો જીવ પણ અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે, એને અનંત કાળ શેમાં કાઢ્યો? કાળ તો અનંત ગયો, ભૂતકાળ કેટલો ગયો? અનંતો ગયો. એ અનંતો કાળ શેમાં કાઢ્યો? નિગુણ કાઢ્યો. તો ઇતિહાસ તો બધાનો એવો જ છે, બધા જીવોનો ઇતિહાસ એવો છે કે અનંતકાળની ગોદમાં ગુજાર્યો છે. હવે એ ગયો તે ગયો, એની અયોગ્યતાઓ જે દ્રવ્યમાં રહી ગઈ તે રહી ગઈ. વર્તમાનમાં પોતે વર્તમાન સંભાળે, અને વર્તમાનમાં જેટલો પુરુષાર્થ થાય એટલું શુદ્ધિકરણ ચાલુ થાય, એટલી શુદ્ધિ થાય. એક વખત શ્રદ્ધા બરાબર થઈ જવી જોઈએ, એનું મહત્વ ઘણું છે. સમ્યક દર્શનનું મહત્વ ઘણું છે, કેમ કે એ ગુણ પૂર્ણ શુદ્ધ થઈને પૂર્ણ શક્તિએ પરિણમે છે, અને એનું પરિણમન એ ગુણનું પરિણમન બીજા બધા ગુણોને પૂર્ણ શુદ્ધ થવામાં નિમિત્ત પડે છે. પુરુષાર્થને પણ એ ઉછાળે છે, ચારિત્રને પણ એ પૂર્ણ કરે છે, અને પૂર્ણ થયા વગર રહેતું નથી. સમય કોઈને ઓછો લાગે, કોઈને થોડો વધારે લાગે, એ થોડો વધારે ઓછો છે, બહુ મોટો ફેર એમાં નથી. ગમે એટલા ભાવનો ફેર હોય તો પણ એ થોડો ફેર જ છે, કેમ કે કાળના સમુદ્રમાં બે ચાર ભાવ એ નહીં વધશે, એ સમુદ્રમાં બિંદુ જેટલી વાત છે. કોઈ ટીપું નાનું હોય કે કોઈ ટીપું મોટું હોય એના જેવી વાત છે. આખરમાં ગણતરી ટીપામાં છે. સર્વાર સિદ્ધિનો ભાવ થાય તોય તે સાહિક સમયક દ્રષ્ટિ હોય, સર્વાર સિદ્ધિમાં જાય, 33,000 સાગરનું આયુષ હોય તો પણ કાળના સમુદ્ર પાસે એમાં કાંઈ નથી. શું 33,000? 33,000 નહીં પણ 33,000, 2,000 સાગર તો ત્રસનો છે, એટલે 33,000 સાગરનો છે. 33,000 સાગર કાંઈ નથી. કાળના સમુદ્રમાં તો ગણતરીનો કાળ છે એ તો ઓછો અલ્પ જ છે, એટલો અનંત મોટો કાળ છે. સહજ થાય ત્યારે કૃત્રિમતા ન હોય એની અંદર, જ્યારે થાય ત્યારે એની અંદર કૃત્રિમતા ન હોય, પણ ન થાય ત્યારે એને એમ થાય કે કેમ થતું નથી, એમ રે અસમાધાન રે, સમાધાન ન આવે કે મને કેમ થતું નથી. આ જીવે દર્શનનો કેટલો બળવાન કર્યો છે કે એને પોતાના પરિભ્રમણની ચિંતા જ થતી નથી. એ ચિંતા નથી થતી એનું કારણ દર્શનનો બળવાન છે. એટલું જ નહીં, વર્તમાનમાં પણ એ પુદ્ગળની અનાત્માની સંયોગની ચિંતા કરી રહ્યો છે એ વાત નક્કી છે. જો એ પોતાના પરિણામને તપાસે તો એને જરૂર માલુમ પડે કે અત્યારે પણ હું સંયોગની, કુટુંબ પરિવારની, સંપત્તિની, બીજી ત્રીજી ચિંતાના પરિણામ મને થાય છે કે જે મને મારા પરિભ્રમણની ચિંતાને આવવા દેતા નથી. એ પરિસ્થિતિ હોય જ છે, એટલે એ પરિસ્થિતિમાંથી પોતે છૂટવું જોઈએ. એનું મૂલ્ય ચિંતા કોની થાય, જેની કિંમત આવે એની, જેની કિંમત હોય એની ચિંતા થાય ને. તો તને ભવભ્રમણની કિંમત નથી, એને તને સંયોગની, એક ભવના અનુકૂળતા પ્રતિકૂળતાની ચિંતા છે, અને અનંત ભવની અનંત પ્રતિકૂળતાની ચિંતા નથી. આ તારી સમજણ છે એ કઈ જાતની છે ને કયા પ્રકારની છે એમાં સમજણમાં જ યથાર્થતા નથી. હવે તમે એમ કહી શકો કે ભાઈ આમ સત્સંગમાં તો આવા તમે સમજ્યા છીએ ને, સમજણ છે, અને છતાંય પરિભ્રમણની ચિંતા નથી થતી, હવે શું કરવું? આ પ્રોબ્લેમ આપણા લોકોનો છે. પશ્ચાતાપ રહેતો નથી એનું કારણ કે એ પૂરો નથી. પશ્ચાતાપ પણ પૂરો નથી. પૂરો હોય તો જલ્દી જાય નહીં, તો જલ્દી જાય નહીં. અધૂરો હોય તો ઘડીકમાં આવી જાય, બીજો ઉદય આવે એમાં પાછો ફસાય, બીજો ઉદય આવે એમાં પાછો રોકાઈ જાય. આવું થયા કરે તો પછી એ સમજણના બે પ્રકાર છે, એક સ્વલક્ષી અને એક પરલક્ષી. સ્વલક્ષી સમજણ આવે ત્યારે એ બરાબર એની ચિંતના વેદના આવી અને મુમુક્ષુની ભૂમિકાને પ્રાપ્ત કરે, પૂર્ણતાનું લક્ષ બાંધીને. પણ પરલક્ષી સમજણ હોય તો એની અસર આત્મા ઉપર આવતી નથી. ગુરુદેવ તો પ્રવચનમાં ત્યાં સુધી કહેતા કે પરલક્ષી જ્ઞાનના ઉઘાડમાં 11 અંગને 9 પૂર્વ સુધી ગયો, પણ એ જ્ઞાન એ સમજણ બધું નિષ્ફળ ગયું, કેમ કે પરલક્ષી જ્ઞાન શ્રદ્ધાને પ્રગટ કરતું નથી, સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે એ નકામો છે. સ્વલક્ષી જ્ઞાન જ આત્માને સમ્યક દર્શન પ્રગટ કરાવે, જ્ઞાન જ શ્રદ્ધાનું કારણ છે. અને એ જ્ઞાન કેવું કે સ્વલક્ષી હોય, તે સ્વલક્ષી જ્ઞાનમાં અસર ન આવે એવું બને નહીં, અસંભવ છે, અશક્ય છે. આવે ને આવે, કોઈ આપણો અપમાન કરે, અરે ડાયરેક્ટ નહીં ઇનડાયરેક્ટ ટોણો મારી દે, બીજાને વાત કરીને હંભળાવે, તો એ અસર કેવી થાય છે? કેમ કે એને પોતે એમાં પોતાનું લક્ષ્ય કર્યું કે આમાં મને કહે છે, પોતાનું ઇન્વોલ્વમેન્ટ કરી લીધું. પોતાને ઇન્વોલ્વ કરે ને અસર ન આવે એ કેમ બને? કે એવું તો અવળા પરિણામમાં બનતું નથી, તો સવળા પરિણામમાં તો સવાલ જ ઉત્પન્ન થતો નથી કે ન બને, બને બને ને. અવશ્ય પાર પડવાનો છે. નાનીનો પ્રયત્ન ચાલુ રહે છે, પ્રયત્ન છૂટી જતો નથી. છૂટી જાય તો જ્ઞાન દશા છૂટી જાય, પણ પ્રયત્ન એનો ચાલુ જ રહે છે. પ્રયત્ન ચાલુ રહે એટલે એને નિર્જરા પણ ચાલુ રહે છે, એને એ ગુણસ્થાનમાં પણ એ આગળ વધે છે. ભલે ગુણસ્થાન ન બદલાણું હોય તો પણ એની શુદ્ધિ વધતી જાય છે. પ્રયત્ન ચાલુ રહે છે અને મારો પ્રયત્ન ચાલુ નથી રહેતો એમ જોવાનું છે, મેળવણી એમ કરવાની છે. મારો પ્રયત્ન કેમ વચ્ચે કટકો કેમ પડે છે, તૂટક તૂટક કેમ થાય છે? એમને ધારાવાહી ચાલે છે તો પૂરું કરી લેશે. એટલે જોકે પ્રયત્ન, મોક્ષનો પ્રયત્ન અને જ્ઞાનીના પ્રયત્નના તબક્કામાં જ બહુ મોટો ફેર છે, બહુ મોટો ફેર છેલ્લે જે પુરુષાર્થથી અને જે પ્રયત્નથી જ્ઞાન દશા પ્રગટે છે, સમ્યક દર્શન અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટે છે, ત્યારે પુરુષાર્થ કેટલો જોરદાર હોય છે, પુરુષાર્થ તો બમ્બો ફાટે છે ત્યારે એ પ્રગટ થાય છે સ્વાનુભૂતિ. અને મુમુક્ષુની ભૂમિકાનો જે પુરુષાર્થ છે એનો તબક્કો તો ઘણો ડિસ્ટન્સવાળો, ડિફરન્સવાળો છે. એ વાત સમજાય તો એને આ પુરુષાર્થની ક્ષતિ જોવાનું મન ન થાય, એનો વિષય છે અને એ પૂરું કરીને રહેશે. એને એનું પિષ્ટભંજન મારે કરવાની જરૂર નથી રહેતી. મારે તો હું મારું જો સંભાળું તો મારે ઘણું બાકી છે, અને મારે એ જે પુરુષાર્થ કર્યો એ પુરુષાર્થે જે અનુભવ પ્રગટ કર્યો એ પુરુષાર્થ મારે થવો જરૂરી છે. મુમુક્ષુ કો કૈસે બાત કો સમજના ચાહીએ, ઇસ વિષય કો કૈસે સમજના ચાહીએ, કે જ્ઞાનીને જો પુરુષાર્થ ક્યા હો તો બહુત જબરદસ્ત પુરુષાર્થ કરકે જ્ઞાન દશા પ્રગટ કી, ઓર હમારી તો બહુત કમી હૈ, ઉનકો દેખના ચાહીએ. મુમુક્ષુ કો એસા દેખના ચાહીએ કે હમારી તો બહુત કમી હૈ, તો હમ જ્ઞાની કે પુરુષાર્થ મેં ક્ષતિ હૈ ઉસકો કૈસે દેખે, ઓર હમારા દેખને કા વિષય નહીં હૈ, એસે લેના ચાહીએ. જ્ઞાની કહેંગે હમારે મેં ક્ષતિ હૈ, ગણધર દેવ શું કહે સર્વજ્ઞ ભગવાનને સામું જોઈને, અરે પ્રભુ આ પામરને આપે ઉદ્ધાર કર્યો, આપની પાસે તો મારી પામરતા ઘણી છે, પણ આમ જુઓ નીચેથી તો સાધકની સર્વોત્કૃષ્ટ દશા એ બેઠેલા છે, ચરમ શરીરી છે, તે જ ભવે ગણધર તો તે જ ભવે મોક્ષે જાય, પણ છતાં એ પોતાને એમ જ જુઓ ભગવાનની સામું જોઈને શું કહે, હું તો પામર છું આપની પાસે, સાવ પામર છું હું તો એમ જ કહે. શું એ બધી વાત અપેક્ષિત છે. પોતાએ પોતે કઈ દ્રષ્ટિએ એમને જોવા, એ પોતાને પામર કે એટલે આપણે એને પામર છે એમ જોવા બેસીએ, તકલીફ થઈ જાય, આપણને નુકસાન થઈ જાય. નાની પોતાને પામર કે મુકશું એને પામર છે એમ જોવા બેસે તો એને નુકસાન થઈ જાય. નાની તો એને મુકશું તો એને પરમેશ્વર જોવે, એને પામર ન જોવે. એવી દ્રષ્ટિ છે. બુધાએ કરીને સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, એનું પુરુષાર્થનું પરાક્રમ કેવડું. કેમ કે દર્શન મોહ છે, એ મોહનો સ્વયંભૂરમણ સમુદ્ર છે, એવડો મોટો સમુદ્ર છે. હજી તો જીવને વેદનામાં આવતા પાણી ઉતરે છે. પુરુષાર્થ તો પ્રગટ કરવો પછીની વાત છે, ત્યાર પછી પણ ઘણું બાકી છે. એ પુરુષાર્થના તબક્કામાં પ્રવેશ કરશે, એ સંવેગ અને એ પુરુષાર્થ એક ધારો ફાટ ફાટ ઉપડશે ત્યારે વારો આવશે. શું કહે છે કે જ્ઞાનીનો પ્રયત્ન ચાલુ રહે છે, પ્રયત્ન છૂટી જતો નથી. ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઊભી થાય છે, હવે શું કહે છે, વર્તમાન ભૂમિકા કેવી હોય છે એનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે અહીંયા, કે ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઊભી થાય છે તેની સામે તેનો એકત્વ ન થાય એટલો જોરદાર પ્રયત્ન ઊભો જ રહે છે. શું કહે છે, આટલું તો રાખીને વાત છે. વિભાવ નથી થતો એમ નથી કહેતા, પણ જે ઉત્પન્ન થાય છે તેની સામે એકત્વ ન થાય એટલું તો બળવાન પરિણમન છે ને છે. બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા કે પર્વત ઉપર વીજળી પડી છે. શું છે, પર્વત ઉપર વીજળી પડી છે અને એમાં તિરાડ પડી છે, પર્વતમાં તિરાડ પડી છે. ભલે એ તિરાડ મોટી ન દેખાય દૂરથી, નજીકથી જુએ તો મોટી ખાઈ જેવી હોય છે, પણ દૂરથી મોટી ન દેખાય. પણ હવે એ બે વાંધો એનો થાય એવી પરિસ્થિતિ નથી. એમ દર્શનના મોહ ઉપર આત્માના પુરુષાર્થની વીજળી પડી અને દર્શન મોથી છૂટો પડ્યો, વિભાવથી ભિન્ન પડ્યો, હવે એક થાય એને એ અળગો અળગો જ રહીએ, અંદરમાં જુદો જ રહીએ, એવું સ્પષ્ટ જ્ઞાન વર્તે છે. જેમ એક બાળક છે, એ દત્તક લીધેલો છે, 4-6 મહિનાનું બાળક હોય દત્તક લઈ લે, એના મા બાપને કોઈ બીજું સંતાન ન હોય, એને ખૂબ જ પ્રેમથી એને લાલન પાલન કરીને ઉછેરે અને વર્તમાનમાં પણ એને જરા પણ તકલીફ ન પડે એવી જ રીતે એની સાથે બધી વ્યવસ્થા રાખી હોય, બાળક પણ એમ જ માનતો હોય કે આ મારા ખરા મા બાપ છે, આ જે એની માં છે એ જ મારી જનેતા છે એમ એ માનતો હોય. પછી કોઈ એના જાણકાર હોય એને કે એના પરિચિત હોય, એવી વાત એમ છે કે એમને તો સંતાન પહેલેથી છે નહીં, થયું નથી, અને તને ફલાણી જગ્યાએથી દત્તક લેવામાં આવ્યો છે, શું, અને તું જો તારો ચહેરો મોરો અને એ લોકોના ચહેરા મોરામાં કોઈ મેળ ખાતો નથી. નહીતર તો શું છે, સામાન્ય રીતે મા બાપના અમુક અણસાર આવતા હોય છે સંતાનોની અંદર, એ કુદરતી વ્યવસ્થા છે, ન પણ આવે પણ બહુ ભાગ આવતા હોય છે. એટલે એને એ વાત સાચી કહી કોઈએ એને પણ એના મા બાપને પૂછ્યું કે મને એવું કહેવામાં આવ્યું છે, મને તો આપ મારા મા બાપથી જરાય ઓછું રાખતા નથી, ખાલી જાણવા માટે પૂછું છું કે આ વાત સાચી છે કે ખોટી. ત્યારે પેલા કે વાત તો સાચી છે, એમાં કંઈ ખોટું નથી, પણ અમારે તો તારા સિવાય કોઈ છે નહીં, જે જે છે એ સર્વસ્વ તું, અમારું તું જ છો, અમને તો તારા પ્રત્યે એટલો બધો પ્રેમની લાગણી છે. હવે કહો જોઈએ, એ છોકરાનું જ્ઞાન બદલાઈ જાય ખરું? ભલે પૂર્વવત જ રહીએ છે, એના મા બાપ પણ એને પહેલાંની જેમ રાખે છે અને એ પણ પહેલાંની જેમ જ રહીએ છે. કોઈએ કોઈ પણ બાબતમાં ક્યાંય ફેરફાર નથી કર્યો, દિનચર્યામાં ક્યાંય ઓછા પણ ફેરફાર કરવા પણ નથી. જ્ઞાનમાં હું જ્ઞાન ફર્યું કે ન ફેર્યું, અને એ જ્ઞાન બદલાઈ જાય ખરું? જે મારા નથી એ મારા થઈ જાય ખરા કે ન થાય? એમ જ્ઞાનીને પોતાનો આત્મા સિવાય કોઈ મારા નથી એ જ્ઞાન થયું છે. શેનું જ્ઞાન થયું છે? કોઈ આ જગતમાં મારો આત્મા છે, એકત્વ ભાવના ભાવે છે. આ જગતમાં મારો આત્મા એકલો જ છે, એનું કોઈ સગું નથી, કોઈ સંબંધી નથી, કોઈની સાથે કાંઈ લેવા દેવા ખરેખર આત્માના નથી. આત્મામાં કાંઈ આવે એવું નથી, આત્મામાંથી કાંઈ જાય એવું નથી. ભિન્ને ભિન્ન ભિન્ન જ્ઞાનમય પણ પ્રગટ અનુભવ ગોચરીએ છે. પોલાનો તો ઉપયોગ થઈને લબ્ધ થયું છે, અને એ લબ્ધ પણ એવું થયું છે કે એને પણ ફરતું નથી, અજાગૃત દશા છે જ્ઞાનની. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનની જાગ્રત દશા નથી, તો પણ એનું લબ્ધ ફરતું નથી, કે વારંવાર વિકલ્પ નથી કરતો કે આ મારા મા બાપ નથી, આ મારા મા બાપ નથી, આ મારા, એવો કંઈ વિચાર નથી કરતો, લબ્ધમાં પડી ગયો, એ ફરતો નથી. તો જ્ઞાની તો લબ્ધને વિશે પણ જાગ્રત છે. ક્યાં જાગ્રત છે? લબ્ધને વિશે આત્મામાં જાગ્રત છે, ઉપયોગમાં અજાગ્રત છે. ઉપયોગ જ્ઞાની જાય છે એમાં એ અપ્રયત્ન દશામાં અને અજાગ્રત દશામાં છે. હા, સાવધાની સ્વરૂપની છે, બહારમાં નથી, બહારના કાર્યની સાવધાની નથી, એવી એની દશા છે. તો એને ક્યાં ફરવાનો સવાલ ઊભો થાય છે? એને બીજા પદાર્થો મારા થઈ જાય કેમ બને? શરીર મારું થાય, કુટુંબ મારું થાય, ઘર મકાન પૈસા ટકા મારા થાય, એ ક્યાંથી બને? એમ ન બને એને, કેમ કે એમાં એની અજાગ્રત દશા છે, અપ્રયત્ન દશા. જાગ્રત દશા આત્મામાં છે, લબ્ધ પરિણતિમાં જાગ્રત દશા છે. એવી એની ચેષ્ટા છે એ જોવા મળે છે. જ્યારે મુમુક્ષુને એ ચેષ્ટા જોવા મળે છે, જાગ્રત ચૈતન્યની ચેષ્ટા એને એમ કહ્યું, એની ઓળખાણનો સબ્જેક્ટ વિષય થઈ જાય છે, ત્યાંથી એની ઓળખાણ પડે છે. એટલે એમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી કે કોઈ એને મારાપણે દેખાઈ જાય, કેમ કે એને સંબંધ ખ્યાલમાં આવી ગયો. જે પેલા છોકરાને સંબંધ ખ્યાલમાં આવી ગયો, જ્ઞાનમાં આવી ગયો, અને જ્ઞાનમાં તો આવી ગયો પણ જાગૃતિ પણ એટલી જ વર્તે છે, બરાબર જાગૃત છે, પોતે સાવધાન છે, એમાં ફેર પડતો નથી. એ એમ કહે છે કે પ્રયત્ન ચાલુ રહે છે, છૂટતો નથી, ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઊભી થાય તેની સામે તેને એકત્વ ન થાય, એટલો જોરદાર પ્રયત્ન ઊભો જ રહે છે. એટલે પોતે નિરાળો પડ્યો, એ નિરાળો 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 જ રહે, એમાં ક્યાંય ભળવાનો સવાલ રહેતો નથી. બે ધારા જુદી કામ કરે છે, કર્મધારા છે ભાવકર્મ, એ બહિર્મુખ દશા છે. જ્ઞાનધારા છે એ અંતર્મુખ પરિણતિ છે, એ મુખ્ય પરિણતિ છે. અને જ્ઞાની એમાં જાગ્રત છે, સાવધાન છે, નિંદ્રાના સમયે પણ એમાં ફેરફાર નથી થતો. શ્રદ્ધાના બળથી અને જ્ઞાયકની પરિણતિથી બે વાત છે. એટલી શ્રદ્ધા નથી, શ્રદ્ધાના બળથી અને જ્ઞાયકની પરિણતિથી ક્ષણે ક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો પોતે ઊભો રહે છે. બહુ સરસ વાત લખી છે. આ ચર્ચા બેન શ્રી બહુ સરસ કરતા, નાનદશાની ચર્ચા વ્યવહાર કરતા બહુ સરસ કરતા. શ્રદ્ધાના બળથી અને જ્ઞાયકની પરિણતિથી પ્રત્યક્ષણે, ક્ષણે ક્ષણે એટલે પ્રતિક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો ઊભો રહે છે, એ પુરુષાર્થ છે. પરિણતિને પોતાના તરફ ખેંચેલી છે અને પુરુષાર્થથી ખેંચેલી, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ જ છે. એ ખેંચાણ અંદરનું એને ચાલુ જ છે. કૃપાળુ દેવે દ્રષ્ટાંત આપ્યું છે સમુદ્રના તોફાનનો, કે સમુદ્રમાં તોફાન હોય અને નાવને મધદરિયે ખેંચી જાય એ પ્રકારનું વાણીનું તોફાન હોય, અંદર બેઠેલો નાવિક છે એ હલેસા કઈ બાજુ મારે, એ કાંઠે જવાનો તલેસા મારે, એક પણ હલેસું ઊંધું મારે કે નહીં, એનો સતત પ્રયત્ન કાંઠે જવાનો હોય, કેમ કે એને ડૂબવું નથી. એમ વિભાવના તોફાનમાં, પરિણામની અંદર વિભાવનું તોફાન છે. એટલું તોફાન થયું કે જુઓ ભરત બાહુબલી, જુઓ રામચંદ્ર, જુઓ પાંચ પાંડવ, યુધિષ્ઠિર આદિ અનેક પ્રકારના ઉદયના ઉદય ભાવોના તોફાન વચ્ચે એમનો પુરુષાર્થ ચાલુ ને ચાલુ રહે છે. એ પુરુષાર્થ છૂટતો નથી, મળતો નથી, તેથી સરવાળે એનો વિજય થાય છે. તોફાન એકવાર સમી જાય છે, કેમ કે એ મર્યાદિત છે. આખરમાં એનો દેખાવ ને એનું રૂપ મોટું છે, તો પણ આખરમાં બળવાનપણું કોનું છે? આત્માનું બળવાનપણું છે. સ્વભાવની તાકાત અમર્યાદિત છે, વિભાવની શક્તિ આખરમાં મર્યાદિત છે. એટલે ક્યારેક એનું રૂપ મોટું દેખાય તો પણ એ મર્યાદિત છે, અમર્યાદિત નથી. જ્ઞાન દશામાં વિભાવ મર્યાદામાં આવી ગયો છે, એને પોષણબંધ થઈ ગયું છે, અને એની સ્થિતિ જ મર્યાદિત થઈ ગઈ છે. રસ ઉડી ગયો છે, નિરસ છે. કેવો છે? નિરસ છે, અંતરથી નિરસ છે. એટલે કહે છે કે શ્રદ્ધાના બળથી અને જ્ઞાયકની પરિણતિથી ક્ષણે ક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો પોતે ઊભો જ રહે છે. એવી પણ વાત કરતા હતા, ઉપયોગ અને વિભાવ પરિણામ પતંગ જેવા છે. કેવા છે? પતંગ જેવા છે. અને પતંગ ક્યારેક આમ ગુલાટ ખાય, ક્યારેક પતંગ આમ ગુલાટ ખાય, એમ શુભાશુભ પરિણામ થાય છે. શુભોપયોગ ને અશુભ ઉપયોગ થાય છે. પણ જ્ઞાનીને પરિણતિનો દોર હાથમાં છે. શું છે? પરિણતિનો દોર હાથમાં છે. એટલે એવો ગુલાટ નથી ખાતો જાય જમીન ઉપર, ગુલાટ ખાઈને પાછો એના ઉપર લઈ લે છે. પરિણતિનો દોર ખેંચે છે, પરિણતિને દોરથી એ ઉપયોગને ખેંચે છે. એટલે વારંવાર એ શુદ્ધોપયોગમાં આવી જાય છે. પાછા પરિણતિના દોરથી ઉપયોગને ખેંચીને એ શુદ્ધોપયોગમાં લઈ જાય છે. તેના પ્રયત્નમાં જેટલું બળ હોય તેટલું સહજપણે રહે છે. જોયું? કૃત્રિમતા નથી એમ કહ્યું કે પ્રયત્નમાં જેટલું બળ હોય એ સહજ દશાનું છે, સહજ જ ઉત્પન્ન થયેલું છે. તેને અમુક ચારિત્રના પ્રયત્નની કચાશને લઈને વાર લાગે છે. શું? છતાં જ્ઞાયકની ધારા ક્ષણે ક્ષણે હાજર જ રહે છે. વાર લાગે છે છતાં એમ કરીને એ વારને ગૌણ કર્યો છે. વાર લાગે છે છતાં એટલે એ વાત ગૌણ છે. નાયકની ધારા ક્ષણે ક્ષણે હાજર જ રહે છે, એટલે એ ધારાવાહિકપણે નાયક દશા ચાલુ રહે છે. એમાં અનંત ગુણના અંશો પરિણમેલા છે, એમાં ચારિત્રનો અંશ પણ છે અને પુરુષાર્થનો અંશ પણ છે. તેથી પર સાથે એકત્વ થતું નથી, કોઈ પર કે વિભાવ સાથે અભેદભાવ થતો નથી. જે ભેદ પડી ગયો, પહેલાં જો છોકરાએ જાણી લીધું કે આ મારા નહીં, પછી એને દ્રષ્ટિ બદલાઈ ગઈ. આખે શું થયું? જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલા લોકો લાગણી એવી ને એવી દેખાડે છે, એવી ને એવી લાગણીથી વર્તે છે, કેમ કે એને તો પહેલેથી ખબર છે, એને દત્તક લીધા છે. મા બાપને તો પહેલેથી ખબર છે કે આ દત્તક લીધેલો છે, પણ એને કોઈ બીજું સંતાન નથી એટલે એની લાગણી એના ઉપર પૂરેપૂરી છે. દીકરા જેવી જ છે અને એવી જ રહે છે, એની એની કંઈ દ્રષ્ટિ બદલાતી નથી. પહેલાંની દ્રષ્ટિ બદલાઈ ગઈ, જોવાની નજર બદલાઈ ગઈ છે, એ એમને એમ રહે છે. એના વર્તનમાં ફેર નથી, પેલાના અંતર જ્ઞાનના પરિણમનમાં ફેર થઈ ગયો. એ ફેર કેવી રીતે મટાડે કોઈ સવાલ જ નથી મટવાનો, કેમ કે વસ્તુ સ્થિતિ હતી. એમ જ્ઞાનીએ પણ વસ્તુ સ્થિતિ જોઈ છે કે મારું સ્વરૂપ ભિન્ન જ રહે છે, પ્રગટ પરિણમનથી ભિન્ન રહે છે. હવે જ્યાં ભિન્ન રહે છે ત્યાં એ અભિન્નતા સાધે કેવી રીતે, થાય કેવી રીતે? જે જુદા છે એ જુદા જ રહે છે, જુદા ભેગા થતા નથી, એ સ્પષ્ટ જોવામાં આવે છે. અને એટલા જ માટે શરીરની વેદના થાય ત્યારે પુરુષાર્થ ઉપડે છે, અને એટલા જ માટે પ્રાણ છૂટવા કાળે જેને મૃત્યુ લોકો કહે છે પુરુષાર્થ ઓર વધે છે. પુરુષાર્થ એકદમ બેન્સર તો એમ કહેતા, હાર્ટ ચેસ્ટ પેઇન હતું, હાર્ટ પેઇન, કે અહીંયા દર્દ વધે છે, પીડા વધે છે, ત્યારે અમારી પરિણતિ સ્વરૂપમાં દોડ લગાવે છે. એ શબ્દ વાપરતા, અમારી પરિણતિ સ્વરૂપમાં દોડ લગાવે છે, એટલે ઉગ્રતા થાય થાય ને થાય જ. ઘણા દ્રષ્ટાંત એમણે દીધા. બાળક છે, બજારમાં માનો છાટલાનો છેડો પકડીને ચાલે છે, ગળદી થઈ, એક બે ટલ્લા લાગ્યા, પકડાવી, સીધી પકડાવી. આપણે ગાડીમાં લઈએ ને હેન્ડલ પકડીને બેઠા હોય છે, હા, ગાડી માંક વાંચુક કરે ત્યારે શું થાય? મુઠ્ઠીઓ આપોઆપ ટાઈટ થઈ જાય, સહજપણે ટાઈટ થઈ જાય છે કે નહીં? એવી જ રીતે પુરુષાર્થનું છે કે આ બાજુ ઉદય જોર કરે, આ બાજુ પુરુષાર્થ જોર કરે, આ બાજુ ઉદય જોર કરે તો આ બાજુ પુરુષાર્થ જોર કરે. હવે કયો એ ઉદયને ખરાબ કેવી રીતે કહેવો? લોકો એમ કે આને પ્રતિકૂળતાનો આકરો ઉદય આવ્યો. બીજા લોકો શું જોવે? કે આને પ્રતિકૂળતાનો આકરો ઉદય આવ્યો. એને તો કઈ આકરો નથી, એને તો પુરુષાર્થ આકરો થવાનો પ્રસંગ આવ્યો. એને તો એને તો કઈ એ ઉદયને ખરાબ ગણવાનો કે એ ઉદયનો પ્રતિકૂળ ગણવાનો દ્રષ્ટિ રહેતી નથી. એને લાભનું કારણ જે જોવે છે. એટલે કૃપાળુ દેવ તો યોગ્ય મુમુક્ષુ માટે એવા શબ્દો વાપર્યા કે આ કાળમાં મુમુક્ષુને પ્રતિકૂળતાનો ઉદય આવવો તે સંસારથી તરવા બરાબર છે. લીધું છે કે નહીં પત્રમાં? યોગ્યતા હોય ત્યાં એમ જ થાય ને, બીજી રીતે થાય નહીં. નુકસાન કોણ કરે? અયોગ્યતાવાળો જીવ કરે. યોગ્યતાવાળો મુમુક્ષુ ન કરે તો જ્ઞાનીને તો સવાલ જ રહેતો નથી કે નુકસાન કરે. પલાખા જુદા છે, આખા નાનીના પલાખા જુદા છે. એટલે પર સાથે એકત્વ થતો નથી. શ્રદ્ધાના બળથી એટલો પ્રયત્ન તેને પ્રગટ થયો છે, અર્થાત તેને એટલો જોરદાર પ્રયત્ન સાથે રહે છે કે વિભાવ કે પર સાથે એકત્વ થતું જ નથી. કેમ કે જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. જેમ ઓલાને જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, એમ આને જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. એટલે એકત્વ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. વિભાવ સાથે અનાદિનું એકત્વ હતું તે એકત્વ હવે થતું નથી. દરેક કાર્યમાં જુદો ને જુદો જ રહે છે, જુદો ને જુદો, નિરાળો ને નિરાળો, કેમ કે જ્ઞાન છે એને કોઈની સાથે ભળવાનો પ્રશ્ન રહેતો. અસંગ સ્વભાવી છે, મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ અસંગ સ્વભાવી છે. તમે હજારો સ્વાદ ચાખ્યા પછી તમારા જ્ઞાનમાં કયો સ્વાદ અત્યારે ટકેલો છે? નરકની નિગુદની અનંતી વેદના વેદ્યા પછી અત્યારે કઈ વેદના તમારા જ્ઞાનમાં ચોંટેલી છે? કોઈ નથી. તો પ્રગટ અસંગ છે. જ્ઞાન તો નિર્લેપ સ્વભાવિક છે અને પ્રગટ અસંગ છે. અત્યારે પણ અસંગ જ છે, જુઓ તો ખબર પડે. વિચારવાનો સવાલ નથી, જુઓ તો ખબર પડે, અનુભવો તો ખબર પડે એવી વાત છે. એમ એનો અનુભવ ચાલુ છે, અસંગપણાનો અનુભવ ચાલુ ને ચાલુ રહે છે, એટલે જુદો ને જુદો રહે છે. સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ત્યારથી, નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ને ત્યારથી વિભાવ સાથેનું એકત્વ કોઈ ક્ષણે થતું નથી. એ વખતે તોડ્યું એણે, વિભાવના એકત્વની સાંકળને તોડી એટલે બંધનની સાંકળ તૂટી. એકત્વ હતું એ બંધન હતું, હવે બંધન રહ્યું. એવો તેનો સહજ પ્રયત્ન ચાલે છે. ત્યાં પણ જેટલું લીધું, શું લીધું એ પણ એનો સહજ, એ કૃત્રિમતા કરવી પડતી નથી. સહજ પ્રયત્ન ચાલે છે કે પરના કોઈ કાર્યમાં કે શુભાશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતું નથી. પછી ગમે તે આકાશ તૂટી પડે તો એને એકત્વ થવાનો સવાલ રહેતો નથી. અંદરમાં જ્ઞાન ભિન્ન પડ્યું અને પોતે પોતાને અનુભવતું થયું, એ જોવે છે કે બીજામાં પ્રવેશ નથી મારો, મારામાં બીજાનો પ્રવેશ નથી, હું બીજામાં પ્રવેશ કરતો નથી. ભિન્ન જ્ઞાનમય, સંપૂર્ણપણે ભિન્ન જ રહું છું અને એ પ્રગટ અનુભવ ગોચર છે. ભાંગી પડે બ્રહ્માંડ, આમાં નિયમ સ્મયસારમાં નિર્જરાધિકારમાં ચૌદ બ્રહ્માંડમાં વજ્રપાત થાય તો પણ જ્ઞાની નિશંક અને નિર્ભય છે. આમ બહારથી દેખાય કોઈ વખત, અંદરથી હલતા નથી. પરના કોઈ કાર્યમાં કે શુભાશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતું નથી. ઊંચામાં ઊંચા શુભ વિકલ્પ હોય, કેવા ઊંચામાં ઊંચા શુભ વિકલ્પ હોય પણ એકત્વ થતું જ નથી. કારણ કે ભક્તિ કરે છે ભગવાનને, ભક્તિ કરતા કરતા ઇન્દ્ર નાચે, સૌધર્મ ઇન્દ્ર બાલ તીર્થંકરને ભક્તિ કરતા કરતા પગે ઘૂંઘરા બાંધીને નાચે, એકતાન થઈને નાચતા દેખાય. અંદરમાં એ દુઃખ ભાવ જાણે છે, પોતાના સુખ ભાવ સાથે એને એકત્વ થતું નથી. એ સોગાની જે લીધું છે, અંદરમાં દુઃખ ભાવ જાણે છે. બહારમાં બધાને એમ લાગે છે કે ઇન્દ્રને ઘણો ઉત્સાહ છે, ભગવાનને જોઈને રાજીનો રેડ થઈ ગયા છે, ભગવાનનું રૂપ જોઈને તીર્થંકર દેવનું, બાલ તીર્થંકર. અંદરમાં એને દુઃખભાવ જાણે છે. તેનાથી વિશેષ પ્રયત્ન નથી, જેટલો દશાનો પ્રયત્ન છે એટલો છે, પણ એથી વિશેષ પ્રયત્ન નથી. એટલે ચારિત્ર દશામાં વાર લાગે છે, એ પ્રયત્નનું ઓછાપણું છે, એટલું પણ એમને પોતાના જ્ઞાનમાં હોય છે. એટલે પોતાની પામરતાને પણ સમજે છે અને પોતાના પુરુષાર્થને પણ અનુભવે છે. એ રીતે 288મો પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. સમ્યક દર્શન થયા પછી ચારિત્રમાં ક્રમે પરિણમન થતું હોવાથી પૂર્ણતા થતા સમય લાગે છે. જેટલો સમય વધારે લાગે છે તેટલો પુરુષાર્થનો ઓછાપણો હોય છે. તે જાણવાનો વિષય છે. મુમુક્ષુ એ તો જ્ઞાનીના પુરુષાર્થની ખામી ને મુખ્ય કરવાની હોતી નથી, પરંતુ ગમે તે પ્રકારના ઉદયમાં પણ પરિણમનમાં પોતાનું ભિન્નત્વ રહે છે અને એ ભિન્નત્વ રહેવાનો તેમનો અંતર્મુખી સહજ પુરુષાર્થ વર્તે છે. તે પુરુષાર્થને અવલોકીને પુરુષાર્થની પ્રેરણા મેળવવાની હોય છે. એવો આશય અહીંથી ગ્રહણ કરવા યોગ્ય છે. Thank you.